એનો જે મૂર્ખો હતો એને માટે થઈને એમણે કે હું બીજે જન્મે તારો દીકરો થઈશ એવું શ્રીપાદે કહ્યું. અને કરણનગરમાં અંબાને પેટે જન્મ થયો. તો એટલે શ્રીપાદ વલ્લભની બહુ લીલાઓ નથી મળતી, એટલે એક કે બે લીલા છે તે છે. એમાં બ્રાહ્મણ સેઠ ઉગાડ્યો ક્ષિપ્રણી છે, પણ પહેલી લીલા જે નરસિંહ સરસ્વતીએ કરી એ પેટ પીડથી તાર્યો વિપ્ર. ગોદાવરીના કિનારે ગયેલા અને ત્યાં પેલો પેટ પીડાથી પીડાતો આત્મહત્યા કરવા ગયેલો, અને ત્યાં એક પેલો કાંચીનો બ્રાહ્મણ એટલે સાયનદેવ, જે જેણે ગુરુચરિત્ર તેના વંશજમાં લખાયેલું, તે સાયનદેવ ત્યાં આવેલો. એને કહ્યું કે અને એ જે કાલે જમ્યો છે તે જ જમાડ, અને એની પેટ પીડા ગઈ. એટલે નરસિંહ સરસ્વતીની લીલાથી હમણે શરૂ કર્યું. પછી જે બધી લીલાઓ છે નરસિંહ સરસ્વતીની છે, શુષ્ક કાષ્ઠ ન્યાણા પત્રો, જર્જર વંધ્યા કેના સ્વપ્ન, બ્રાહ્મણનો કોળ દૂર કર્યો, વંધ્યાબેન દુજવી, જાદર ખાઈને રીજો, બ્રાહ્મણ સ્ત્રીનો મૃતભર્થાર એ ઉગાડ્યો, પિશાચ પીડા કીધી દૂર, હરિ વિપ્રમદ અંત્ય જ હાથ, નિમેષ માતે તંતુ કેક, એક સાથે આઠ સ્વરૂપ. આ બધી નરસિંહ સરસ્વતીની મુખ્ય મુખ્ય લીલાઓ છે, જે આપણે ગુરુરામતમાં પણ છે. અને એ નરસિંહ સરસ્વતીએ ભક્તોનો ભાવ જોઈને જ કરેલું. અને એ લીલાઓ જે થઈ તો એમણે કહ્યું, તમે આવી બધી લીલાઓ કરો છો, આવું બધું બધાને ઉગાડો છો, મારું જ નથી મળતા. અને પછી એમણે કહ્યું, સંતોષ જ્યાની જે ભક્ત સુજાત, આપી પરચાઓ સાક્ષાત, યવન રાજની ટાળી ભીડ, જાત પાતની તને નચી. એ યવન રાજ સુધી તું ગયો, જાત પાતની પણ ચીડ ના હોય, તો તું મારા તરફ જ નથી જોતો એમ, એવા ભાવથી એમણે કહ્યું. અને પછી એમણે પાછું પોતાનું દર્શન જે દત્તનું, રામકૃષ્ણ રૂપે તે એમ કીધી લીલાઓ કહીને, અરે તું દત્તાત્રેય એટલે રામ અને કૃષ્ણ એ પણ તારા જ અવતાર. કારણ કે આપણે રામકૃષ્ણ પછી આપણે ત્યાં તો હમણાં જ દત્ત તો આવ્યા, પણ ખરું તો દત્ત જે છે તે પહેલા હતા. કારણ કે કૃષ્ણ નામ મુખ્ય વંશજ યદુ ઉપરથી યાદવો થયા, અને યાદવ કુળમાં કૃષ્ણનો જન્મ, એટલે યદુ એનો પૂર્વજ, એ દત્તાત્રેયનો ભક્ત. એટલે રામ અને કૃષ્ણ એ પછીના અવતારો છે, દત્ત પ્રથમ અવતાર છે. એટલે દત્તાત્રેયને એ કહે છે કે રામ કૃષ્ણ રૂપે તે એમ કીધી લીલાઓ કઈ તેમ. એમાં પછી એમણે ટૂંકમાં રામ અને કૃષ્ણ એ શું કર્યું તે એક જ લીટીમાં વર્ણન કરી દીધેલું છે. તાર્યા પથ્થર ગણી કે આવ્યાત, પશુ પંખી પણ જને સાથ. રામ અને કૃષ્ણની લીલાઓને ટૂંકમાં જ એક જ લીટીની અંદર એમણે વર્ણવી દીધી. શું છે? પથ્થર તાર્યા બે રીતે. એક તો પુલ બાંધતી વખતે એમના નામથી, રામ નામથી પથરા તાર્યા, પથ્થર રામ લખીને એટલે મૂકે, રામ બોલીને મૂકે એટલે તરે. અને એને પછી કવિઓએ પાછળથી એના વિશે વાતો લખી કે રામને મન થયું કે આ લોકો રામ નામથી પથ્થર તરે છે, લાવ હું જોઉં. એટલે રામે રામ કહીને પથ્થર મૂક્યો, ડૂબી ગયો. તે હનુમાનજી જોતા હતા અને હસી પડ્યા. એટલે પાછળ જોયું તો ઓ તું ત્યાં જોયું? તો કે હા, કે આ જોયું, મારાથી તો ડૂબી ગયો. તો કે રામ જેને છોડે તે ડૂબી જ જાય ને, કે છે આ કવિઓની કલ્પના છે. આમાં એ કંઈ બહુ એ તે વખતે રામે એવું કર્યું છે, કવિઓ હંમેશા આવી બધી વાતો કરે. દાખલા તરીકે અમારે કૃષ્ણની વાતમાં દયારામ ભાઈએ કહ્યું છે કાવ્યની અંદર કે રાધા એક વખત એમ કે કહ્યું, તને કોણ અડકે કાળા થઈ જવાય. એટલે કૃષ્ણ એ કહ્યું કે હું તને અડકીને ગોરો નહીં થઈ જઉં. કવિઓની કલ્પના, કવિ આવું કરે, કવિઓ જે છે તે કલ્પના દોડાય. તો આ રામ પથ્થર તાર્યા, પથ્થર ગણિકા આમાં વાત આવેલી જ છે આપણે ગુરુરામતમાં કે જે ગણિકા હતી તે એની આશા હતી ત્યાં સુધી એ આમથી તેમ આમથી એમ જઈ રહી, પણ પછી થયું કે આ બધું કાં સુધી કરવાનું, ચાલો ભગવાનનું ભજન કરીશ એમ કહી સુતી, તો એને ઊંઘ આવી ગઈ ને એ ગણિકા તરી ગઈ, અથવા તો એને એ ગણિકાના ને પછી શંકર સાથે પણ વાત જોડાયેલી છે કે ગણિકા એ પતિવ્રતા રૂપે 3 દિવસ પેલી વણિકની પત્ની થઈ અને પછી એ સતી થવા ગઈ, એને તારી ભગવાને, તાર્યા પથ્થર ગણિકા વ્યાધ, વ્યાધ એટલે શિકારી. હવે શિકારી બે રીતે છે, એક શિકારી જે શંકર ભગવાન સાથે સંકળાયેલો છે કે 3 હરણ એ જે છે તે એને શિકાર બાપર બાણ લઈને ઉભો હતો ને હરણાને લાગ્યું કે મરી ગયા, એટલે એને શિકારીને વિનંતી કરી કે હું એમ કે અમે ઘેર નાના છોકરાને મૂકીને આવ્યા છે, અમે એને ભોજન આપી આવીએ દવડાવી આવીએ પછી તો અમને માર જેમ પાછા આવીશું. એટલે શિકારીને થયું ચાલો જવા દો, જવા દીધા. પછી તો પેલી તો વાર તો લાગે જ ને, એટલે એ એટલો બધો ચીડાયો, એક બિલીના ઝાડ ઉપર દૂર જઈને એમ કે જોવા માંડ્યું કે આવ્યા કે નહીં, આવે છે કે નહીં. તો બિલીના ઝાડને એને પાંદડા તોડી તોડીને નિરાશામાં નાખ્યા કરે, હજુ આવ્યા નહીં, હજુ આવ્યા નહીં, કારણ કે એને ઘેર એવું આ હરણાનું શાક થાય તારે ભોજન થાય ને, એટલે નિરાશ થઈ ગયેલો. એટલે બિલીના પાન એ જ્યાં નાખતો તો નીચે શિવલિંગ હતું અને એ શિવલિંગ શંકર ભગવાન એની આખી રાત જાગતો રહ્યો, જાગરણ થયું, બિલીથી પૂજા થઈ, ખાધેલું નહીં એટલે ઉપવાસ થયો, શંકર ભગવાને એને તાર્યો એ વ્યાધ. અને બીજી રીતે હોય તો વાલ્મીકી એ પણ લૂંટારો જ હતો અને એ તરી જઈને એને રામાયણ લખ્યું. તો બાપજી એક જ લીટીમાં બધી જ રામ અને કૃષ્ણની આખી લીલા લખી દીધી, ઈવન શંકરની પણ આવી ગઈ, તારા પથ્થર ગણકે આવ્યા પશુપનકી પણ તુજે છે. અને એથી જ કે અધમ ઉદાહરણ તારું નામ ગાતા શરીરને સાસા ક્યામ, આધિ વ્યાધિ ઉપાધિ સર્વ તડે સ્મરણ માતથી સર્વ. હવે અહીંથી તમે જો જુઓ તો દત્ત ભાવનીની ફલશ્રુતિ શરૂ થઈ, દત્ત ભાવનીની ફલશ્રુતિ ભગવાને જે લીલા કરી છે આ છે એમણે લખવા માટે. અને છત્રી લાઈન થઈ પછી આ અધમ ઉદાહરણ તારનો 37 લાઈન થી ગણી, પછી 38મી લાઈન થી આ આ શરૂ થયું અને છેલ્લી બે લાઈન પછી દત્તને લગતી આવી. અનુ આપણે જે સહસ્ત્ર નામે નામી એક દત્ત દિગંબર સંગ છે એ જે આવ્યું સ્તુતિ, એટલે બધી થઈને 40 થાય. ફળશ્રુતિ બાદ કરી દો તો દત્ત 40 જ છે, એમણે જે લખવા ધારેલી 40 લીટી, પણ ભગવાને 52 લખાવી એટલે એમણે 52 લખી અને એમાં આ એમની ફળશ્રુતિ છે. અને એ ફળશ્રુતિ જે છે તે બધી જ એ ફળશ્રુતિ દત્ત બાવનીના પાઠ કરવાથી આજે પણ લોકોને એ આવે છે, મૂઠ ચોંટ ના લાગે જાણ પામે ન સ્મરણે નિર્વાણ, ડાકર સાકર ભેસાસુર ભૂત પિશાચો જંદસુર, નાસે મુઠી દઈને તુર્ત દત્ત ધૂન સાંભળતા મૂર્ત. કોઈ જગ્યાએ દત્તની ધૂન ગવાતી હોય ને તો પણ એ ભૂત જે છે તે મૂર્તિમંત થઈ જાય, ત્યાં આવે ધૂણવા માંડે પેલી વ્યક્તિ, અથવા તો આવીને એવું કે મને ત્રાસ થાય છે, મને ત્રાસ થાય છે એવું એવું. એટલે આ જે દત્ત બાવની એને 52મી જયારે થઈ જયંતિ ત્યારે અમે ગુફા ઉપર 2 પથ્થરમાં 26 લીટી સુવર્ણ અક્ષરે કોતરાવીને મૂકી, તો એનું ઉદઘાટન હતું, તો એક નરહરિ દાદાના હાથે ઉદઘાટન કરાયું. એક પથ્થરનું ઉદઘાટન તે વખતે રોડ મિનિસ્ટર હતા નવા ગામના ગોરધનભાઈ શંભુભાઈ, તેમને કહ્યું કે તમે તમે આવ્યા છો તો તમે કરો. તો ગોરધનભાઈ તો પ્રવચન કરવામાં એવું બોલ્યા કે ડાકણ સાકણ ભેંસાસુર ભૂત પિશાચો જંદસુર એવું જ્યાં લખાયેલું છે, ડાકણ સાકણમાં ન માનનારને તમે કેમ આ ઊભું કર્યું? મને મારે હાથે ઉદઘાટન કરવાનું કેમ? મને કઈ સમજણ પડતી નથી. એટલે હું તે વખત પ્રવક્તા તરીકે મારે હું કામ કરતો હતો, એટલે મેં તરત જ એવું પૂરું થયું એમનું પછી, એટલે મેં કહ્યું ગોરધનભાઈ ડાકણ ને સાકણ ને તો બધી જે છે ને જાત જાતની હોય છે, મંછાભૂત અને શંકા ડાકણ. માણસ જે મનીષા કરે ઈચ્છા કરે એ ભૂત જ છે. તમને જ્યાં સુધી તમારી ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી તમને વળગેલું જ રહે. મનીષા ભૂત અને શંકા ડાકણ. શંકા જે છે, તમને એક વાર શંકા થઈ ને તો એ ડાકણ જેમ વળગી હોય એમ તમારો કેળો છોડે નહીં. અને તેમાં પતિ પત્નીના પ્રેમમાં આ ખાસ તમે જોશો, પતિ કે પત્નીને એકબીજા પ્રત્યે શંકા થઈ આખું જીવન નષ્ટ થઈ જાય, ડાકણ વળગી હોય એવું જ. એટલે શ્રદ્ધાનો પાયો અગત્યનો, પતિ પત્નીમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ હોય એ જ કામનું. શંકા થઈ તો તરત પૂછી લેવાનું, એને બોલે અંદર ને અંદર ગૂંચવાનું નહીં. માનો કે તમે તમે આની સાથે કેમ ફરતા હતા એવું તરત પૂછવું, અમેરિકામાં તો ખાસ પૂછવું. ટૂંકમાં કેવું છે કે શંકાભૂત અને મન, અરે શંકા મંછાભૂત અને શંકા ડાકણ. ગોરધનભાઈ તમે જે નથી માનતા ને તે નથી, આમાં તો આ વાત છે, આ અર્થમાં ડાકણ સાકણ છે. એમને પણ આનંદ થયેલો, ખુશ થઈ ગયેલા. મને કહે યાર તમે મિનિસ્ટરને હવે જવાબ આપી દીધો. મગું મારા બાપજીની ભૂલ કાળે તો મારે આપવો જ પડે જવાબ, કે ચાલે ગઈ ગમે તે હોય. પછી કરી ધૂપ ગાય જે એમ દત્ત ભાવની આ સપરે. હા, આપણે અગરબત્તી સળગાવી છે ભાવની ગતિ. ઘણા લોકો એવું કરે છે, આ લીટી આવે ત્યારે એમને યાદ આવે કે અગરબત્તી સળગાવવાની છે, એટલે તે વખતે અગરબત્તી સળગાવે. એવું નહીં, એ તો પહેલેથી જ સળગાવવી પડે અને પછી આખી ભાવની ગવાવી જોઈએ, તો તેના સુધરે તેના બંને લોક. હવે હવે મેં આ મારું ઇન્ટરપ્રિટેશન છે, બંને લોક કેમ સુધરે? બંને લોક એટલે આ લોક અને પરલોક. કારણ કે અગરબત્તીની જે સ્વાસ છે ને તે ઉપર જાય છે, એટલે ઉપર પર, આપણે તો પરલોક ઉપર જ માનીએ છીએ, પરલોક એટલે ઉપર. પછી ત્યાં છે કે નહીં તે આપણે અમને કઈ ખબર નથી, વર્ણન એવા આવે કે જેથી એ ઉપર છે, સ્વર્ગ ઉપર પાતાળ નીચે, આ આપણા પુરાણોના વર્ણન છે. એટલે મગર ધૂપ સળી તમારી શ્રદ્ધાની જે થી સળગતી હોય તેમાં જે પાઠ કરતા, એટલે તમારો પેલો લોકો સુધરે, અહીં તો સુધરે, કારણ કે તમે અહીં જ ભાવનીનો પાઠ કર્યો છે. સુધરે તેના બંને લોક, રહે ન તેને ક્યાંય શોક. ભાવની ગાવાથી શોક દૂર થઈ જાય. એમને મહુ તમે નિરાશ થઈ ગયા હોય તો ભાવનીનો પાઠ કરી જોજો, ભાવની બોલો એટલે નિરાશા દૂર થઈ જાય, હતાશા જતી રહે. કારણ શું છે કે એમાં બાપજી આશ્વાસન આપેલા છે એમના, અને એ આશ્વાસિત થઈ જઈને તમે બહાર આવો. બાવન ગુરુવારની દાસી સિદ્ધિ તેની થાય, દુઃખદારી તેના જાય. બાવન ગુરુવારની તેમ કરે પાઠ, બાવન સપ્રેમ યથાવકાશે નિત્ય નિયમ, તેને કદી ન દંડે એમ. જે રોજ પાઠ કરે ભાવ, યથાવકાશે નિત્ય નિયમ, અવકાશ મળે એટલે ભાવની ગાવી, એ પણ છે. આમ રોજ તમે માનો કે તમને ટાઈમ ના હોય તો જ્યારે અવકાશ મળે ત્યારે ગાઓ, રાત્રે સૂતા પહેલા બોલો, સવારે ઉઠતા બોલો, નાહ્યા વગર બોલો, નહીને બોલો, પાઠ ભગવાન પાસે જઈને બોલો, ગમે યથા અવકાશ. થવા જાવ બાપજી તો એવું કહે છે, ઉઠત દત્ત, બેઠત દત્ત, સોવત દત્ત, પીવત દત્ત, ગાવત, ગમે તે સ્થિતિમાં હો તમે, અરે સપને મેં સુમેલો દત્ત, સપનામાં પણ તમે ભગવાનનું સ્મરણ કરો, એ ભગવાન તમારું માન્ય રાખે. અને તિથિ એમ કે છે યથાવકાશે નિત્ય નિયમ, નિત્ય નિયમ પ્રમાણે અવકાશ જ્યારે મળે ત્યારે તમે દત્ત ભાવની ગાઓ, તો પણ એ કામ કરે અને તેને કદી ન દંડે યમ, યમરાજા એને દંડ દેવા આવે નહીં, મૃત્યુ તો આવે, યમરાજા આવે પણ તમને મારી ના લઈ જાય, મારતા મારતા લઈ જાય ને, ઘણા ચોરોને એવી શિક્ષા થાય, મારતા મારતા લઈ જાય, તો એવું રીતે ના લઈ જાય, બેડી પહેરાવીને લઈ જાય. આપણે ત્યાં ચોરને એવું રીતે લઈ જાય છે ઘણી વખતે. અને આપણે ત્યાં એક કહેવત છે, ચોરને મારવા ખડે એવા વખતે આવ્યો હતું, એટલે બપોરે મારવાનો ચોરને, તો ખરા બપોરે મારે તો એને વધારે ત્રાસ થાય. તો યમરાજા જે છે એની યાતના તમને ના થાય. મૃત્યુનો આપણને ડર એટલા જ માટે છે કે આપણે મૃત્યુ ક્યારે આવવાનું છે જાણતા નથી, એક વાત. અને મૃત્યુ વખતે આપણને શું થશે એ આપણને ખબર નથી. આપણો જીવ કેવી રીતે જશે એ આપણને ખબર નથી, માટે આપણે ડરીએ છીએ. યમરાજની ભય કલ્પના એટલા એ રીતે જ થયેલી છે કે યમરાજ કઈ ભયંકર છે એવું નહીં, પણ આપણા પુરાણોમાં પણ એવી એક ભીતિ, એમનું વર્ણન જ એવું, પાળા પર બેસે, આમ આમ પાથ લઈને આવે, આમ પછી ખેંચે પાથ નાખીને, આ બધી જે પૌરાણિક એક તમને મૃત્યુની ભીખ બતાવો, તો મૃત્યુની ભીખે તમે ધર્મ આચરો. ગૃહિત કેસે શું ધર્મ કર્મો, તમે ધર્મ સતત કર્યા જ કરો જલ્દી, એટલે જાણે મૃત્યુએ તમારો હમણાં જ હાથ પકડ્યો છે એટલે છૂટી જવું છે, એ રીતે ધર્મ આચરવાનો. તો અહીંયા આ દત્તભાવની તમે રોજ કરો તો યમરાજા તમને શાંતિથી લઈ જાય, તમે ઊંઘમાં જ તમારું મૃત્યુ થઈ જાય, તમને એટેક આવે જ નહીં, શાંતિથી તમે મરી જાઓ, ટાંટિયા ઘસવા ના પડે, તમને કઈ દુઃખ થાય નહીં, એવી રીતે પણ તમે મળો. એ દત્તભાવની ફલશ્રુતિ છે. બાપજી પોતે કહેતા, અમે કે તમારી માફક પથારીની અંદર ટાંટિયા ઘસતા મરવાના નથી, હવે ત્યાં બોલતા બોલતા જતા રહીશું, એવું બાપજી પોતે કોન્ફિડન્સથી કહેતા હતા. અને ખરેખર એવું જ હરદ્વારમાં એ ઓમ 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 કરતા જ ગયા. એમને સહેજ ઉલટી ગભરામણ જેવું થાય એટલું જ થયું, ઉલટી થઈ જશે તો એમ મટી જશે, પણ એ તો અમને નક્કી જ કરેલું. આ લોકો બધા મીડર શોધવામાં પડ્યા અને અંતે પછી એમણે 8 વાગ્યા, કેટલા વાગ્યા 8, કેટલા વાગ્યા 8:15, કેટલા વાગ્યા 8:30, કેટલા વાગ્યા 8:45, બસ 8:45 સુધી એમણે વાગ્યા પૂછ્યું, પછી બ્રહ્મલીન થઈ ગયા. 9 વાગે આ લોકો, એમણે પૂછ્યું નહીં કેટલા વાગ્યા, એટલે આ લોકોએ નાડી જોઈ, અને નાડી જોઈ ત્યારે એ રતિલભાઈ દાખલા લાગ્યું કે બાપજી બ્રહ્મલીન થઈ ગયા. એટલે એમણે જે કહેલું કે અમે કઈ તમારી માફક ટાંટિયા ઘસતા દુઃખી થઈને મરવાનું નથી, હવે આમ હસતા હસતા જતા રહીશું, એ એમણે ચરિતાર્થ કરી બતાવ્યું. અને એ એમણે અહીંયા આપેલું છે, બાવનીમાં આશ્વાસન આપેલું છે કે તમે રોજ બાવનીનો યથાવકાશ છે નિત્ય નિયમ એને રાખીને જો પાઠ કરશો તો તમને યમની યાતના નહીં થાય. હવે એક આધ્યાત્મિક અર્થ બીજો યથાવકાશનો છે, એ સ્પર્શ કરી લઉં. યથાવકાશ, અવકાશ એટલે ગેપ, મારી ને એની વચ્ચે આ અવકાશ છે, આટલું ગેપ છે એ અવકાશ. એવું આપણા મનની અંદર એક વિચાર ઉઠે અને બીજો વિચાર ઉઠે એની વચ્ચે એક નાનો ગેપ હોય છે જે આપણને ખબર ના પડે. વિચાર ઉઠ્યા જ કરે મનની અંદર, તો મન એટલે સંકલ્પ અને વિકલ્પ થયા જ કરે ન મન, તો એ જે થોડો અવકાશ છે એ અવકાશ થોડો થોડો ધીરે ધીરે વધતો જાય. એક વિચાર માંથી બીજો વિચાર ઉઠતા તમને વાર લાગે એને અવકાશ કહે. યોગીઓ જે છે તે એમાં દત્તનું નામ લે. એ અવકાશમાં એક વિચાર ઉઠ્યો અને પછી તરત જ એ દત્તનું નામ લે. એ અવકાશ જેટલો સમય ચાલે પછી બીજો વિચાર ઉઠે એમ એમ અવકાશ વધતો જાય, એટલે બાપજી નો અવકાશ મોટો. એટલે જે જયારે વડોદરા ભણતા હતા ત્યારે એક ભગવાન નામના સંત પાસે જતા હતા, ગ્રસ્ત સંત પાસે. તો એ ભગવાન નામના એમણે સંતે કહ્યું, તમે જે કરો છો એ અડધો કલાક સુધી જે ચાલે છે તેને બદલે તમે એના સમય વધારતા જાઓ. અડધો કલાકની જગ્યાએ 24 કલાક સુધી તમે એ રીતે રહી શકો એવું એવી એવું તમે પ્રયત્ન કર્યા કરો. યુ આર ઓન ધ લાઇટ લાઈન, એવું ભગવાને એમને કહેલું. ત્યાં અવકાશની જ વાત કે ભગવાનનું સ્મરણ સતત થાય, શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન. તો યથા અવકાશે નિત્ય નિયમ એ ધ્યાન યોગી માટેનું છે, આપણે માટે નથી. આપણે તો આપણો અવકાશ સુધી કરવાનો, આપણે જયારે નવરા પડીએ ત્યારે આપણે કરવાનો. અનેક રૂપે એ જ અભંગ બચતા નડે ને માયા રંગ, સહસ્ત્ર નામે નામી એક દત્ત દિગંબર અસંગ છે. આ પછી એમની દત્તની જે કલ્પના છે, દત્ત વિશેનું એમનું જ્ઞાન છે, એ છે કે દત્ત એ એક સ્વરૂપ છે, ભગવાનનું એક સ્વરૂપ છે. એ અનેક રૂપે એ પ્રગટ થાય છે અને જ્યારે એને ભજીએ તો આપણને માયાનો રંગ નડે નહીં. અને એટલે કે સહસ્ત્ર નામે નામી એક, નામ અનેક હોય, નામ હજારો, નામી એક, રૂપ કરોડો, રૂપી એક, સગડે એ જ રંગ નિહાળ. અંધાને રવિનો શો ખ્યાલ, એ જે એમણે લખેલું છે રામ અને કૃષ્ણની લીલાને કમ્પેર કરેલી છે દરેક ઠેકાણે એ ભજનમાં. અને એટલે એમ કે છે કે નામ હજારો, નામી એક, રૂપ કરોડો, રૂપી એક, નામ અને રૂપનો જ આ પ્રસારો છે જગતમાં. અનેક નામ અને અનેક રૂપ, તમે જો આશ્ચર્યકારક થાય, ભગવાનમાં કાંથી બધા મોડેલ લાવતો છે, કોઈના મોડેલ સરખા નહીં, થોડો પણ ફેરફાર તો હોય. દાખલા તરીકે બિન લાદેન જેવો દેખાતો હોય, પણ બિન લાદેન ના હોય, એના જેવો દેખાતો હોય, ધીરુભાઈ જેવો દેખાતો હોય પણ ધીરુભાઈ ના હોય, એવું થોડું દેખાય સામ્ય, પણ કઈ ને કઈ ફેરફાર રહે. અને હજારો માણસો ના આ જે કલેવરો એ ભગવાન ગળે, એટલે કે ભગવાન જ રૂપ લે એટલા. એને દરેકના નામ જુદા, નામ સરખાય હોય પણ છતાં એ વ્યક્તિ જુદી હોય. એટલે નામ હજારો, નામી એક, રૂપ કરોડો, રૂપી એક, એ બધા ભગવાનના જ રૂપો છે. અને તેથી એમ કે છે કે એ દત્ત દિગંબર તો અસંગ છે, એને કોઈ નામ કે રૂપ એનું બંધન નથી. એ ત્રણ માથા લઈને પણ પ્રગટ થાય, એક મસ્તકથી પણ પ્રગટ થાય, ચાર હાથ લઈને પણ પ્રગટ થાય, બે હાથ લઈને પણ પ્રગટ થાય, છ હાથ લઈને પણ પ્રગટ થાય, અનેક હાથ લઈને પણ થાય. દાખલા તરીકે દત્તાત્રેયના થીસિસ મેં લખી, તેની અંદર ભાટપુર નેપાળની અંદર જે દત્તની મૂર્તિ છે એમાં બે હાથ છે, એ દલાદન મુનિનું દર્શન છે. પછી આ સાંડિલ્ય મુનિએ ચાર હાથનું કર્યું છે, સ્વામી મહારાજને છ હાથનું દર્શન છે. અને પાટણની અંદર એક દત્ત મૂર્તિ છે ગુજરાતની અંદર, એને આઠ હાથ છે, પાટણની અંદર આઠ હાથ છે. એટલે ભગવાન છે તે અનેક રૂપે આવે, એ પોતે અસંગ, દત્ત દિગંબર અસંગ છે. એટલે કહે છે કે વંદુ તુજને વારંવાર, વેદ શ્વાસ તારા નિર્ધાર, થાકે વર્ણવ ત્યાં જ્યાં શેષ, કોણ રાખું બહુ કૃત હોઈશ, હું તમને શું વર્ણવી શકવાનો. ત્યાં શેષ ભગવાન, એને એક નાગને બે જીભ હોય, એને 1000 મોણા એટલે 2000 જીભથી એ વર્ણન કરતા થાકી જતા હોય, તો હું તો એક જ જીભથી બોલનારો માણસ છું. એટલે અને વેદો પણ જેને અંદર થાકી ગયા, વેદ તારા શ્વાસ રૂપે રહ્યા. બાપજી એક ઠેકાણ લખ્યું છે, થઈ શ્વાન નિત પાસે ખડા, આભા બની જોઈ રહ્યા. વેદો પણ મૂગા થઈ ગયા અને શ્વાન થઈને ઉભા રહ્યા. તો આ બધું જે છે તે કેવું છે, અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર, સુણી હશે તે ખાસે માર. બાપજી એવું કહ્યું કે આ મેં બધું લખ્યું છે એ મારા અનુભવનું વર્ણન છે, અને એનો જેમ કોઈ ખાય અને એને ઓળખાણ આવે એમ મેં આ દત્ત ભગવાનની લીલાઓનું બધું વાંચ્યું ને અનુભવ્યું, એને મેં આવું મૂક્યું છે. સુણી હશે તે ખાસે માર, તમને એમ વિચાર થાય કે બધી વંધ્યા ભેંસ દૂધ દૂધ દેતી હોય, જેને વાંધણી જ હોય તો ભેંસ દૂધ દે નહીં, એવું થાય ખરું? એમ ગપ્પા છે, એવું એવું લાગે. એવું ઘણું બ્રાહ્મણ સ્ત્રીનો મૃત પ્રકાર તો એ મરેલો જૂતો થાય. એના જ વખતમાં નરસિંહ સરસ્વતીને પેલા એ પ્રશ્ન પૂછેલો કે આ તો મરી ગયેલો કેવી રીતે જૂતો થયો, તમે તમે શું કર્યું? એમ કે આ તો અપમૃત્યુ છે અને છતાં તમે એને જીવતો કેવી રીતે કર્યો? તે વખતે એમણે કહ્યું કે એનું આવતા જન્મમાં 100 વર્ષનું આયુષ્ય, એ મેં વ્યત્યય કરી નાખ્યો. આ જન્મે 100 વર્ષ થશે, આવતા જન્મે એ આ વખતે જેટલો આયુષ્ય એને ભોગવશે, આવતા જન્મે એ ભોગવશે. મારો ભક્ત છે એની સ્ત્રીને એકદમ વૈધવ્ય ના આવે આટલી તરુણ સ્ત્રી, એટલે મેં ભક્તને માટે મેં આવો વ્યત્યાસ કર્યો. એટલે થાય બધું, બધું જ થાય. ગુરુ રામૃતમાં એવી બધી વાતો આવે છે કે ગુરુની, એ હું કાલે ગુરુ ગુરુની શક્તિ ઉપર બોલીશ, તારે બોલીશ ગુરુ કે માથે હાથ મૂક્યો અને ભાઈ શાસ્ત્ર સંપન્ન થઈ ગયો, આપણા ઘરે ના ઉતરે. કેટલી બધી મહેનત કરીએ તારે ડિગ્રી મળે અને અમેરિકામાં તો નાય મળે, ડોક્ટર ત્યાં થઈને આવેલો હોય ને અહીં નપાસ થાય, એવું એવું બને છે. છતાં એ કેમ થાય એ આવતીકાલે ગુરુ ભક્તિના લઈશું. અને તેથી સુણી હશે તે ખાસે માર, જે કોઈ એના ઉપર શંકા કરીને હશે તો એને માર ખાવાનો વારો આવશે. એ પોતે મારે નહીં પણ ભગવાનને ગમે નહીં એમાં. એટલે કે છે તપસી તત્વમસી એ દેવ, એ હે તપસી, એટલે એ અમૃતલાલ મોદીને ઉદ્દેશીને લખેલું છે. એ તપસી કહેતા એમને, તપસ્વી, કારણ કે એમની એમના મિત્ર હતા ને એમના સાક્ષી હતા, એ પણ યોગમાં ને બધે સાધના કરતા હતા. છાને આપણને ખબર એવું ના પડે એવી રીતે ધ્યાન કરતા હતા, અને એટલે તપસ્વી કહેતા એને. અને તપસ્વીનું અપભ્રંશ તપસી, તપસી તત્વમસી એ દેવ, એ દેવ તો તત્વમસી જ છે, તે તું જ છે. હે તપસી તે તું જ છે, એટલે કે તું જ દત્તાત્રેય છે અને તું જ દત્તનું સ્વરૂપ છે. બોલો જય જય શ્રી ગુરુદેવ, આપણે ગુરુદેવનો જય જયકાર ગાઓ. અને એ રીતે દત્તભાવની અમે સમાપ્ત કરી. અને દત્તભાવની જે છે એ કહ્યું એમ આપણે માટે એટમ બોમ્બ છે, એને આપણે જેવી રીતે વાપરવું હોય તેવી રીતે વપરાય, પણ વિવેક રાખવો પડે. જેમ તલવારથી ઘાસ ના કપાય, સાલિગ્રામથી ચટણી ના વટાય. પથ્થર છે ને સાલિગ્રામ, પહેલા ચટણી વાટવાનો ઉપયોગ ના થાય. એટલે આપણે ભગવાન બાપજીએ જે રીતે બોલાવ્યું એ રીતે આપની સમક્ષ મૂક્યું છે. જે તમને ગમે એ રાખવાનું, બીજું બધું મને પાછું આપી દેવાનું. અવધૂત ચિંતન શ્રી કરો.